તારીખ 3/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષયમાં પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 2 મૂળ કેસેટમાં બીજો અવાજ પણ સાથે આવે છે.
ભાવમાં સંતુલન રહેવાનો પ્રકાર અને પ્રયોજનભૂત મુદ્દાઓ ઉપર સંતુલન રહેવાની આવશ્યકતા છે એનું અહીંયા પ્રકરણ છે. પારિગ્રાફથી ફરીને લઈએ. પરમ પદાર્થ આત્મા સ્વરૂપથી જ સૂક્ષ્મ સ્વભાવે અથવા સૂક્ષ્મ સ્વરૂપી હોવાથી તેનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો માર્ગ અથવા સાધનનું સ્વરૂપ પણ અત્યંત સૂક્ષ્મ છે. આત્મા પોતે પણ સૂક્ષ્મ સ્વભાવી છે, તેની પ્રાપ્તિનો ઉપાય અને સાધન પણ અત્યંત સૂક્ષ્મ છે. તેથી અંતરમાં સૂક્ષ્મતાથી અથવા જ્ઞાન સૂક્ષ્મ થઈને જોવે તો આ તત્વ પકડાય તેવું છે. સ્થૂળ ઉપયોગે કરીને આ તત્વનું ગ્રહણ થતું નથી. સ્વાધ્યાયમાં પણ આ એક સામાન્ય નિયમ છે. જેમ શિસ્તના અનેક નિયમો હોય એવી રીતે આ એક નિયમ છે કે સ્થૂળ ઉપયોગે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય નથી. શાસ્ત્રમાં તત્વનું ગ્રહણ કરવાનું હોવાથી શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી તત્વનો અભ્યાસ કરવાનો હોવાથી સૂક્ષ્મ ઉપયોગે જ તે કર્તવ્ય છે, સ્થૂળ ઉપયોગે કર્તવ્ય નથી. તો અહીંયા તો સાક્ષાત આત્મતત્વનું ગ્રહણ કરવું છે. તો જો જ્ઞાન સૂક્ષ્મ થઈને એને સ્પર્શે ગ્રહે તો જ તે ગ્રહણ થાય એવું છે. અથવા જ્ઞાન સૂક્ષ્મ થાય તો જ ભેદ જ્ઞાન થાય એવું છે. ભેદ જ્ઞાનનો વિષય સમયસાર 294 ગાથા મોક્ષ અધિકારમાં લીધો છે, પ્રજ્ઞાછીણીનો વિષય લીધો છે. રાગ અને જ્ઞાનની સૂક્ષ્મ સંધિમાં પ્રજ્ઞાછીણી, છીણી એટલા માટે લીધું કે છીણીની ધાર સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ એવી જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈને અંદર વળે છે ત્યારે ભેદ જ્ઞાન થાય છે. રાગ અને જ્ઞાન જુદા પડી જાય છે, જુદા છે, જુદા અનુભવ ગોચર થાય છે એટલે જુદા પડે છે એમ કે છે. આમ તો જ્યાં સુધી શુદ્ધોપયોગ પ્રગટ નથી થતો ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે, મન આશ્રિત છે, પણ એનો સંબંધ જો છોડવા માટે જેની તૈયારી થઈ છે એવું છે. જો અંતઃતત્વ સ્વરૂપ આત્માને ગ્રહણ કરવાની જેની તૈયારી છે એને ઇન્દ્રિયોના સંબંધ છોડવાની તૈયારી છે, એમ અસ્થિ નાસ્તિ એક સાથે હોય છે એટલે એ ભૂમિકાનો વિષય છે. નહીંતર એવી દલીલ ખાતર લોકો એમ લઈ જાય છે કે આ તો હજી ઇન્દ્રિય જ્ઞાન છે ને, હજી મતિશ્રુત જ્ઞાન છે ને, ક્ષોભસમ જ્ઞાન છે ને, પણ સ્વલક્ષી જ્ઞાનમાં અને પરલક્ષી જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન હોય, ભલે મતિક્ષણ શ્રુત હોય, ભલે હજી મનનો સંગ રહ્યો હોય તો પણ ફેર પડે છે.
સાથે સાથે જ્ઞાન પણ છે,
મતલબ પાંચ ઇન્દ્રિયને મનની સાથે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે, પણ એમાં ફેર પડ્યો છે. એમાં સૂક્ષ્મતા આવી છે, સ્થૂળતા હોય છે, સૂક્ષ્મતા હોય છે. તો સ્થૂળ ઉપયોગથી આ અભ્યાસ થતો નથી, સૂક્ષ્મ ઉપયોગે કરીને થાય છે. રસમાં ઘણો ફેર છે, એ રાગરસમાં ફેર છે. અને આત્મરસ શરૂ થાય છે અહીંથી. હવે સૂક્ષ્મ સ્થૂળ કેમ થાય છે કે પરની અથવા રાગની તીવ્ર રુચિ રહેવાથી ઉપયોગ સ્થૂળ રહે છે. જેને રાગની અને પરનો રસ ઘણો છે, રુચિ ઘણી છે, એનો ઉપયોગ સ્થૂળ જ હોય છે. અને જેને સ્વભાવનો મહિમા આવ્યો છે, એને એ સ્વભાવના મહિમાને લીધે એની વિપરીત રુચિ મટી છે, જેને આત્માની રુચિ થઈ છે, તેનો ઉપયોગ ધીરો અને સૂક્ષ્મ થઈને સ્વભાવ વિભાવને જુદા પાડીને, આ સ્વભાવ વિભાવને જુદા પાડે છે ભેદ જ્ઞાનનો તબક્કો, જ્ઞાનની અંદર નવો શરૂ થયો છે, તે સ્વરૂપ ગ્રહણ કરવાને યોગ્ય થાય છે. આત્મસ્વરૂપ સ્વભાવને ગ્રહણ કરવાની ક્ષમતા એમાં આવે છે. આ પ્રકારે ચોક્કસ તીવ્ર રુચિ હતી સ્વરૂપ પ્રાપ્તિ માટેની ભાવના, ઘણી તીવ્ર ભાવના હતી, ઘણી તીવ્ર રુચિ હતી, એટલે ઉપયોગ સૂક્ષ્મ થયો. થાય સહેજે સહેજે થાય, ત્રિયંચનો થાય છે, મનુષ્યનો થાય એમાં ક્યાં સવાલ છે, ત્રિયંચનો પણ થાય છે. અહીં સુધી કાલે અંદર દ્રવ્યમાં ઉતરવા માટે ભાવ સંતુલનનો હેતુ શું છે કે અંદર દ્રવ્યમાં ઉતરવા માટે યથાર્થ સૂક્ષ્મતાના કેટલાક પ્રયોજનભૂત મુદ્દાઓ, યથાર્થ સૂક્ષ્મતાના, જગતમાં બીજી બુદ્ધિની સૂક્ષ્મતા હોય છે એ વાત નહીં, પણ આત્મલક્ષી અથવા પ્રયોજનલક્ષી, યથાર્થ સૂક્ષ્મતાના કેટલાક પ્રયોજનભૂત મુદ્દાઓ આત્માર્થી જીવે વિપર્યાસથી બચવા માટે વિચારવા યોગ્ય છે, એટલો હેતુ છે આ પ્રકરણનો. જેથી એ સમજો હોય, જેથી સમજો હોય તો સત્શાસ્ત્રોની વિભિન્ન કથન પદ્ધતિ હોવાથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોની ભિન્ન ભિન્ન કથન પદ્ધતિ છે. એકના એક આચાર્ય લેખક હોય, એકના એક ટીકાકાર હોય આચાર્ય, તો પણ ભિન્ન ભિન્ન શાસ્ત્રમાં પદ્ધતિ ભિન્ન ભિન્ન આવે છે. સમયસારની પદ્ધતિ જુદી, પ્રવચનસારની પદ્ધતિ તદ્દન જુદી. એક જ્ઞાનની પ્રધાનતામાં છે, એક શ્રદ્ધાની પ્રધાનતામાં છે, તો એ પદ્ધતિ જુદી જુદી. નિયમસાર ભાવના પ્રધાન છે, અષ્ટપાવડ છે એ દર્શન પ્રધાન છે, દાર્શનિક શાસ્ત્ર છે. પંચાસ્તિકાયમાં તત્વનું સ્થાપન છે, નવે તત્વનું અને છે દ્રવ્યનું સ્થાપન કરીને પાછળ અધ્યાત્મનો વિષય લીધો છે. છેલ્લી ગાથામાં, છેલ્લી ગાથાઓ છે ત્રણ ચારેમાં, અધ્યાત્મનો વિષય વિશેષ ચાલ્યો છે. પણ પાંચે અધ્યાત્મ શાસ્ત્રો છે. અધ્યાત્મ શાસ્ત્રો હોવા છતાં શૈલી જુદી જુદી, એક જ રચયિતા હોવા છતાં શૈલી જુદી જુદી, પોતે જુદી શૈલી. કથનકાર પણ એક જ વાત કરે અને ફરીને ફરીને પછી એ જ ગાથા ઉપર બીજી વાર માંચન કરે, પ્રવચન કરે, કથન કરે, તો વાત જુદી જુદી આવે છે, એવું બને છે. એટલે એવી એ પ્રકારના કથનનો પ્રકાર ઉત્પન્ન થતો હોવાથી અને એનો અભ્યાસ કરતા ક્યાંય પણ ભાવમાં સંતુલન ખોવાય તો, ખોવાથી એકાંત ન થઈ જવાય, સ્થન પદ્ધતિને લઈને ક્યાંક રાગની પ્રધાનતા કરી હોય, કાંઈક પરદ્રવ્યની વ્યવહારની મૂર્તિ આદિના સ્થાપનની પ્રધાનતા કરી હોય, ક્યાંક દ્રવ્યની પ્રધાનતા કરી હોય, ક્યાંક સ્વસંવેદન અને આનંદની પ્રધાનતા કરી હોય, એમ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રધાનતા થાય છે. તો ક્યાંય પણ એકાંત ન ખેંચમાં પોતે ખેંચાઈ ન જાય, અથવા વજન આપવું જોઈએ તેથી વધારે વજન ન અપાઈ જાય એમ કહેવું છે. જ્યાં જેટલું વજન આપવું જોઈએ ત્યાં તેટલું જ વજન જોવું જોઈએ, અને જ્યાં જે ઘણું વજન જોવું જોઈએ ત્યાં જરાય ઓછું વજન ન જોવું જોઈએ. આ એક મહત્વનો મુદ્દો છે સંતુલનની અંદર. જે મુખ્ય ગૌણ થઈ રહ્યું છે એમાં જે પ્રમાણમાં જે જગ્યાએ જેટલી મુખ્યતા અને જેટલી ગૌણતા થવી જોઈએ તે પ્રમાણમાં તેટલી મુખ્યતા ગૌણતા થાય તો જ કાર્યની સિદ્ધિ થાય, પ્રયોજનની સિદ્ધિ થાય, ને નહીતર ન થાય. આ પરિસ્થિતિ છે. એટલા માટે એ વિષય વિચારવો જરૂરી છે. તેથી સંતુલન માટે કેટલાક મુદ્દાઓ નીચે પ્રમાણે છે. એમાં 10 મુદ્દાઓ આમાં લીધા છે. એક નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય અને વ્યવહાર એ બંને વિષય એકદમ જુદા પડતા વિષય છે, સામા સામા છે, ઉપર ટપકે વિરોધાભાસી લાગે એવા છે, છતાં બંને વચ્ચે વિરોધ નથી, અવિરોધ છે. એ સંતુલન જળવાયા વિના ખબર પડે એવું નથી. આ 59મો અત્યારે ચાલે છે, શરૂથી 59. કેટલાક મુદ્દાઓ નીચે પ્રમાણે છે. પહેલી લીટી, એમાં નિશ્ચય અને વ્યવહાર. તો વ્યવહારનો વિષય અને નિશ્ચયનો વિષય જો સંતુલન વગર કોઈને કોઈ પ્રકારે હોય તો જેને વ્યવહાર ઉપર વધારે વજન જોતું હોય એને એ વિષય શાસ્ત્રમાં કે ભગવાનની વાણીમાં આવે ત્યારે એને એમ થાય કે જુઓ આપણી વાત આવે છે, આ બરાબર આપણે કહીએ છીએ એ જ પ્રમાણે આપણે વિચારીએ છીએ આપણે માનીએ છીએ એ જ વાત આવી. તો પેલો જ્યાં વિષય બદલાય તો પેલાને એમ થાય કે આપણે વિચારીએ છીએ એવું આવે છે, એમ મારી વાત આવી એમ થઈ જાય છે. અને શાસ્ત્રમાં વાણીમાં ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા પણ ઘણા એવી રીતે વિચારી લેતા હતા, પણ વાત તો બધી આવતી હતી, છતાં જેનું જ્યાં વજન સાચી રીતે જાય તો વાંધો ન આવે, જરાક ખોટી રીતે વજન જાય તો એને એ વિષયનું સંતુલન રહેતું નથી. એમાં નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત છે, આગમન અને અધ્યાત્મનો વિષય છે, શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય છે, દ્રવ અને પર્યાયનો વિષય છે, ભેદ અને અભેદનો વિષય છે, જ્ઞાન અને પુરુષાર્થનો વિષય છે, ઉત્સર્ગ નામ સિદ્ધાંત અને અપવાદનો વિષય છે, ચારિત્રમોહ અને દર્શનમોહનો પણ વિષય છે, અને પર્યાયની દ્રવ્યથી ભિન્નતા અને અભિન્નતાનો પણ વિષય છે. આટલા વિષય લીધા છે એમાંથી. હા, દ્રવ પર્યાયમાં ઉત્પાદ્ય છે તે પર્યાય છે, અને ધ્રુવ છે તે દ્રવ છે, એમ દ્રવ પર્યાયનો વિષયમાં આવી જાય છે. લગભગ તો બધા વિષય સંકલન થઈ જાય છે. હા, એ તો પોતામાં ને પોતામાં અંદર ઉતરતી વખતે કાર્ય પર્યાયથી થાય છે, અને આશ્રય દ્રવ્યનો લેવાનો છે અથવા દ્રવ્યને ગ્રહણ કરી લેવાનું છે. પર્યાય વડે ગ્રહણ થાય છે, પર્યાયમાં ગ્રહણ થાય છે, અને પર્યાયના આધારે, પર્યાયના નિમિત્તે, આધારે એટલે અહીંયા નિમિત્તે લેવું, આશ્રય નહીં, ગ્રહણ થાય છે. તો પણ પર્યાયત્વનું ગ્રહણ નથી થતું, દ્રવ્યનું ગ્રહણ થાય છે અને પર્યાયત્વ ગૌણ થઈ જાય છે. એ વિષયનું સંતુલન છે. અંદરમાં પોતે જ્યારે ખરેખર કાર્યને સાધે છે ત્યારે આ પ્રકારે સાધે છે. નહીંતર મૂંઝવણ શું થાય છે, પર્યાયને ગૌણ કરવાની છે અને પર્યાયનો નિષેધ પણ દ્રવ્ય સામાન્યની મુખ્યતાથી અધ્યાત્મશાસ્ત્રમાં અનેક જગ્યાએ બહુ સારી રીતે આવે છે. એટલે પર્યાય દ્વારા, પર્યાયમાં, પર્યાય વડે, પર્યાયથી કાર્ય થાય છે અને એ જ એની એક ચેનલ છે અંદર પ્રવેશ કરવાની, અંદર ઉતરવાની. એ વાત આખી સમજણ બહાર રહી જાય છે અને એકલો દ્રવ્ય ઉપરનું કૃત્રિમ જોર આપે રાખે, જોર જોરથી દ્રવ્યની મુખ્યતા કર્યા કરે, પણ દ્રવ્યનો એ રીતે પત્તો લાગતો નથી અને એ પણ પછી સમસ્યા થઈ જાય છે કે ઘણા વખતથી આપણે તો નિશ્ચયનું જ જોર આપીએ છીએ, નિશ્ચય પદાર્થનું, નિશ્ચય દ્રવ્યનું જ જોર આપીએ છીએ અને આટલા બધા વખતથી નિશ્ચયનું જોર આપવા છતાં કેમ અનુભવ ન થયો? એટલે વળી પાછી પર્યાયની મુખ્યતાવાળી દ્રષ્ટિ જોર કરી જાય, કેમકે દ્રવ્ય દ્રષ્ટિ તો પ્રકટી નથી. એટલે વળી પાછા એને પર્યાય દ્રષ્ટિની મુખ્યતામાં એ જ વાત આપીને ઊભું રહીએ કે આટલા બધા સમય સુધી આપણે પર્યાયમાં તો નિશ્ચયનું જ જોર દીધું છે અને નિશ્ચય તો પ્રગટ થયો નથી, ત્યારે આ તો કઈ વાત છે? નહીંતર તો ખરેખર નિશ્ચયનું જોર દઈએ યથાર્થપણે તો એમાં તો કામ તો કાંઈ ઘણા લાંબા સમય માટેનો કોઈ કોર્સ નથી આ, કે આટલા સમયનો આ કોર્સ પૂરો કરે એટલે એનું રિઝલ્ટ આવી જાય, એવું કાંઈ નથી આમાં. આ તો બહુ સૂક્ષ્મ કાળમાં કામ થાય છે, ઓછા કાળમાં કામ થાય છે અને આટલો બધો કાળ નિશ્ચયનું જોર દીધું શું થયું? કે ખરેખર નિશ્ચયનું જોર હતું જ નહીં, એવો એ ભ્રમ હતો કે મેં નિશ્ચય ઉપર જોર આપ્યું છે એમ થાય છે. એનું કારણ આ છે કે જે વિદ્યમાન અંશ છે વર્તમાન જ્ઞાનના પ્રગટ પર્યાયમાં છે અને એમાં પર્યાયત્વ છોડીને સ્વભાવનું ગ્રહણ કરવાનો પ્રકાર જે છે એ પ્રકાર એટલો બધો સૂક્ષ્મ છે કે જ્યાં સુધી એ પ્રકારની અંદર પોતે ગ્રહણ ન કરી શકે વાત વિષયને ત્યાં સુધી એનો પત્તો લાગતો નથી. બધું જાણી લઈએ, સમજી લઈએ પણ કાર્યની રીત અને વિધિ આવડતી નથી, એવું થાય. સ્વભાવ ગ્રહણ ને વિધિનું સંતુલન છે, આ તો વિધિ સંતુલન છે. વિધિમાં સંતુલિત અવસ્થા ન હોય તો કાં તો દ્રવ્ય ઉપર ખોટું જોર કરે, કાં પર્યાય ઉપરનું જોર આવ્યા વિના રહે નહીં, કેમકે પર્યાયનું ઠીકાર્ય છે અને પર્યાયમાં કાર્ય થાય છે, પર્યાય વડે કાર્ય થાય છે, પર્યાયના આધારે કાર્ય થાય છે. સમર અધિકારમાં આવી લીધું ને, જ્ઞાન ક્રિયાના આધારે, અહીંયા એવો શબ્દ વાપર્યો છે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે. જ્ઞાન ક્યાં રહેલું છે? કે જ્ઞાન ક્રિયાના આધારે. હવે અહીંયા ક્રિયાને છોડીને જ્ઞાન પકડી લેવું છે, જ્ઞાન તત્વ પકડવું છે, જેમાં ક્રિયાનો ભેદ એટલે પરિણામનો ભેદ નથી, ગુણનો ભેદ નથી ને દ્રવ્યનો ભેદ નથી, તત્વ જ છે, એ તો જ્ઞાન તત્વ છે. યુગમાં ઉપયોગ લીધો તો એક ઉપયોગ તો ક્રિયા છે ને બીજો ઉપયોગ તત્વ છે, પછી એને કોઈ વાર દ્રવ્ય કહેવાય છે પણ ખરેખર એ દ્રવ્ય નથી, ગુણે નથી ને પર્યાય નથી, તો જ્ઞાન તત્વ જ છે. એ તત્વનું ગ્રહણ છે, એને સ્વભાવનું ગ્રહણ કરો, સ્વરૂપનું ગ્રહણ કરો, એ વિધિનું સંતુલન છે ખરેખર. જો દ્રવ્યના આધારે પર્યાય છે એમ કેવું હોય ત્યારે દ્રવ્યની પ્રધાનતાથી પર્યાયની વાત કરી. હવે અહીંયા પર્યાયના આધારે દ્રવ્ય છે એમ કેવું છે? દ્રવ્ય એટલે અહીંયા જ્ઞાન તત્વ છે એમ કેવું છે, સ્વભાવ છે એમ કેવું છે, તો પર્યાય તો એ સમયવર્તી છે. અને જે સાવ છે એ ત્રિકાળવર્તી છે, તો પર્યાયના આધારે કેમ કહ્યું? તો કે આધાર એટલે અહીંયા નિમિત્ત લેવું. કે શું, કેવી રીતે નિમિત્ત લેવું? કે ગ્રહણ ત્યાંથી થાય છે, માટે વિદ્યમાન છે ત્યાંથી, વિદ્યમાન છે ત્યાં, ત્યાં પ્રગટ વિદ્યમાન હોવાથી, હા પ્રગટમાં પર્યાયમાં પ્રગટ વિદ્યમાન હોવાથી ત્યાંથી પકડે છે, માટે એના આધારે કીધું. હવે પ્રગટ કહ્યું તો ખરેખર તો પ્રગટ અપ્રગટતા ઉત્પાદ વ્યયની પર્યાયને લાગવું પડે છે, અને અહીંયા પર્યાયત્વ લેવું નથી. જે સ્વભાવ ગ્રહણ થાય છે એને પ્રગટ કહેવા છતાં એને પ્રગટ અપ્રગટની અપેક્ષા જ લાગુ નથી પડતી, એનું નામ અહીંયા પ્રગટ છે. શું પ્રગટ? પણ એનું નામ પ્રગટ છે કે જેને પ્રગટ અપ્રગટની અપેક્ષા લાગતી નથી, લાગુ પડતી નથી. એ તો જેવું છે તેવું છે, દ્રવગુણ પર્યાયમાં વ્યાપ્ત છે. નેત્ર કેવું, કેવી રીતે એને વચન ગોચર કેવી રીતે કરવો? બીજો ઉપાય નથી, એટલી વિકૃતિ આવી જ જાય છે. કારણ સુધ પર્યાયમાં એ જ તત્વનો વર્તમાન ભેદ લેવો છે, અને વર્તમાન ભેદ જાણવા માટે નહીં, પણ વર્તમાનમાં અવલંબન લેવા માટે એ વાત છે, કે જેથી કાર્ય શુદ્ધ થાય. પ્રગટ એટલે ઉપસ્થિત, બસ એમ જ લેવું. પ્રગટ એટલે જેવું છે એવું, હા છે હાજર. પણ શું છે કે એને પ્રગટ અપ્રગટની અપેક્ષા, ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી લાગતી. બાકી તો પ્રસિદ્ધ તત્વ છે, એને પ્રગટ અપ્રગટ શું કહેવું? અપ્રગટને પ્રગટ કહો, જેમાં અપ્રગટતા જેવું કાંઈ નથી, પછી એને પ્રગટ શું કહેવું? જેવું છે એવું છે. રાજમલજી શું કહે છે? વસ્તુ તો જેસી હૈ વૈસી હૈ, બસ વાત મૂકી દીધી. કારણ કે કહેવા જતા વિકૃતિ ઉપજે છે. હા જે છે તે છે, જેવી છે તેવી છે. તો જ્ઞાન સૂર્ય રહે છે, સમ્યક જ્ઞાન સૂર્ય, સ્વભાવ સૂર્ય, સમ્યક જ્ઞાન સ્વભાવ સૂર્ય. ઘણો ભાવનો આવિર્ભાવ ઘણો કર્યો છે પોતાની ભાષામાં. એ 10 મુદ્દામાં પહેલો મુદ્દો છે નિશ્ચય અને વ્યવહાર. તો નિશ્ચય આત્મ સ્વરૂપનો આશ્રય કરાવવાના પ્રયોજનવશ જિનાગમને વિશે અધ્યાત્મ શાસ્ત્રોમાં ઠામ ઠામ નિશ્ચયની મુખ્યતાથી પ્રતિપાદન છે. અનેક અધ્યાત્મ શાસ્ત્રોમાં અથવા આધ્યાત્મિક શાસ્ત્રોમાં અનેક સ્થળે નિશ્ચયની મુખ્યતા છે. એ નિશ્ચયની મુખ્યતા છે, એની પાછળનો હેતુ એ છે, અભિપ્રાય એ છે, પ્રયોજન એ સિદ્ધ કરવું છે કે એ નિશ્ચય તત્વનો, નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરાવવાનું પ્રયોજન છે. પરંતુ તે વિષયનો એકાંત થતાં ભાવમાં સંતુલન જળવાતું નથી. જ્યારે એનું જોર યથાર્થ રીતે નથી દેવાતું ત્યારે નિશ્ચયાભાસ ઊભો થાય છે. આ સાંખ્ય આદિ કેટલાક મૂતો એમાંથી થઈ ગયા. નિશ્ચયાભાસ થાય ત્યારે પણ ગ્રહિત મિથ્યાત્વ ઊભું થઈ જાય, ભલે એને એ વખતે જૈનાભાસી કહેવામાં આવે છે, પણ ખરેખર એ તો જૈન સંપ્રદાય છેડ્યો નથી માટે જૈનાભાસી કહેવામાં આવે છે. એ વખતે અન્યમતિ થઈ જાય છે, એટલે એ સાંખ્યનો અભિપ્રાય ત્યાં આવી જાય છે. જીવ રાગ કરતો નથી, ફક્ત રાગ પ્રકૃતિનું જીવમાં પ્રતિબિંબ પડે છે, પણ જીવ રાગ કરતો નથી એમ ઘણા લઈ લે છે, એમ નથી. સ્વપર પ્રકાશકતા હોવાને લીધે માત્ર ઉદયમાન પ્રકૃતિનો અહીંયા પ્રતિબિંબ પડે છે, પણ જીવ રાગ કરતો નથી. સ્વરૂપના બેભાનપણામાં પણ જીવ રાગ કરતો નથી, ખાલી એનું પ્રતિબિંબ પડે છે, એમ નથી. ત્યારે એ પોતે એવા જ રાગ ભાવે પોતે પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે. પણ નહીતર એકલો દોષ પ્રકૃતિને આવશે, જીવ તો શુદ્ધ જ રહ્યો. તો એવી રીતે જ પર્યાયમાં ત્યાં શુદ્ધતા નથી. જીવનું સ્વપર પ્રકાશક જે જ્ઞાન છે એમાં ઉદયમાન રાગની પ્રકૃતિ છે એનું પ્રતિબિંબ પડે છે. અને જીવની અવસ્થામાં દર્શન મોહ સહિતનો રાગ ઉત્પન્ન થાય છે અને એ રાગ સાથે પણ જીવ ત્યાં એકત્વ કરે છે. અને એ એકત્વ કરતો હોવાથી ઉદય સાથે એકત્વ કરે છે એમ પણ કહેવાય છે, કેમ કે એની તન્મયતા છે એ ભાવમાં. તો પણ એમ કે નહીં, જીવ તો રાગ કરતો જ નથી, ભાવ કર્મ છે એ પ્રકૃતિનો વિપાક છે, જીવનું પરિણામ નથી, પ્રકૃતિનો વિપાક છે એમ નથી. સંગ્ન અને અસંગ્ન બંને છે, રાગ સંગ્ન અને અસંગ્ન બંને છે, દર્શનમાં સંગ્ન અને અસંગ્ન બંને છે, અજ્ઞાન સંગ્ન અને અસંગ્ન બંને છે, અચારિત્ર પણ સંગ્ન અને અસંગ્ન બંને છે. તો જીવના પરિણામ જીવના પરિણામ જાણવા જોઈએ. નિષેધ કરવા માટે એનો ભેદ જ્ઞાન કરીને એનો નિષેધ કરવો અને જોરથી નિષેધ કરવા માટે જીવનો છે જ નહીં, પૂતગળનો છે, એના આદિ મધ્યંતમાં પૂતગળ વ્યાપેલું છે એમ પણ કહેવાય. પંચોત્તર ગાથાથી એ વાત લીધી છે કે રાગના આદિ મધ્યંતમાં પૂતગળ વ્યાપેલું છે એમ કહે છે, કેમ કે પૂતગળ સાથે તન્મય થયેલો ભાવ છે અને જીવનો સ્વભાવ નથી. માટે નિશ્ચયના લક્ષ્ય નિશ્ચયના શ્રદ્ધાંતથી એમ પણ શ્રદ્ધાના જોરથી એમ પણ કહેવાય છે. કથનની તો બધી વિવિક્ષા આવશે. વસ્તુ સ્વરૂપ જેમ છે એમ સમજીને પછી યથાર્થપણે એનો જોર જવું એ વિષયનું સંતુલિત અવસ્થા ધારણ કરે છે, નહીંતર એકાંત થતા વાર લાગતી નથી. એટલે નિશ્ચયની મુખ્યતાથી પ્રતિપાદન છે, પરંતુ તે વિષયનો એકાંત થતા ભાવમાં સંતુલન જળવાતું નથી અથવા સંતુલન ખોઈ બેસવાથી એને એકાંત થઈ ગયો છે. એકાંત કેમ થયો? સંતુલન ન રહ્યું માટે. સ્વભાવે કરીને નથી કરી શકતો, પણ અવસ્થા ધર્મ નથી એમ કોઈ કહે તો એને વસ્તુના દ્રવગુણ પર્યાયના વિજ્ઞાનની ખબર નથી. જો જીવની અવસ્થામાં રાગ થતો જ ન હોય તો પછી આ કોઈ શાસ્ત્ર લખવાનું પ્રયોજન પણ કોઈને વિકલ્પ જ ઉત્પન્ન થવાનો પ્રશ્ન નથી, અથવા ભગવાનને વાણી છૂટવાનો પ્રશ્ન નથી. છદ્મસ્થ અવસ્થામાં આવ્યું ને કે બધા જીવો સમજે તો સારું, ત્યારે બધા જીવોમાં જે વચન વ્યવહાર ચાલે છે વાણીનું માધ્યમથી બધા સમજે છે. વાણી છે છદ્મસ્થ અવસ્થામાં તો એક ભાષા એક કાળે હોય, ગુજરાતીમાં બોલવું હોય ત્યારે હિન્દીમાં ન બોલાય, હિન્દીમાં બોલવું હોય ત્યારે ગુજરાતીમાં ન બોલાય. હવે બે વર્ગ સાંભળનાર હોય, સંભળાવનારને તો એવો ભાવ છે કે બે સમજે તો સારો, પણ કુદરતની વ્યવસ્થા એવી છે કે એક કાળે એક ભાષા બોલે. બે ભાષા આવડતી હોય તો પણ બે ભાષા એક સાથે નથી બોલી શકાતી. પરિસ્થિતિ શું થાય કે પરિસ્થિતિ એ થાય કે એ ભાવના ફળમાં જો તીર્થંકર નામ કર્મ બંધાય તો ભાષા એવી નીકળે કે જેટલા સમોસરણમાં બેઠા હોય એ બધાની ભાષામાં સમજે બધાય. નહીતર જો પક્ષ કરવામાં આવે કે ભાઈ અમે તો ગુજરાતીમાં જ બોલશું તો હિન્દીવાળાને ન સમજાય તો એને મનમાં દુખરિયા કરે કે આપણને આમાં કાંઈ સમજાતું નથી. હિન્દીમાં હિન્દી ભાષા સમજનારા સમજી શકે, ત્યારે ગુજરાતી વાળાને એમ થાય કે આપણને ફાવજે, ગુજરાતીમાં સાંભળવું ફાવે છે એટલું આમાં ફાવતું નથી આપણને. ફાવે ન ફાવે એમાં તકલીફ થાય છે, તો એને પછી મનને તકલીફ ઊભી થાય, બે માંથી એકને તો થાય. તો બે ને સંભળાય એવી કોઈ વ્યવસ્થા ખરી ગઈ અહીંયા નથી, છદમસ્ત નથી. એ તીર્થંકર પ્રકૃતિના ઉદય કાળે ત્યારે બે ભાષા નહીં, બધી ભાષામાં સમજાય. દેવોને સંસ્કૃત ભાષા હોય છે, તો એને સંસ્કૃતમાં બધું સમજાય. માગજી, અર્ધ માગજી, પ્રાકૃતિ, બધા માગજીના ભેદો છે એ ભાષામાં એમાં સમજાય. તિર્યંચો ને તિર્યંચો ની ભાષામાં સમજાય, પોપટ ને પોપટ ની ભાષામાં, ચકલી ને ચકલી ની ભાષામાં, ભેંસ ને ભેંસ ની ભાષામાં, સિંહ ને સિંહ ની ભાષામાં, બધાને પોતપોતાની ભાષામાં સમજાય. ચોખ્ખે ચોખ્ખું સમજાય. પાછું છદમસ્ત ની વાણીમાં તો થોડી અસ્પષ્ટતા રહે, કેમ કે એમાં ક્રમ પડે છે. દ્રવ્ય ને પર્યાયના એક સાથેના બે પડખાને કહેવા હોય તો ક્રમથી કહેવું પડે, દિવ્ય ધ્વનિમાં ક્રમ ન પડે. એને તો એક ઓમકાર નાદની અંદર એક હારે ચારે પડખા કહેવાતા હોય એવું એને લાગે કે ચારે. પણ એ કારે કહેવાની વ્યવસ્થા નથી, ભાષાનો યોગ નથી, પુણ્ય યોગ નથી, એટલે એ ભાવના ત્યાં પડે છે. એમ એ બધા અનેક પ્રકારના શુભ ભાવના ફળરૂપે ભાષા ઉત્પન્ન થઈ છે, એટલે એમાં એ પ્રકારની વિશિષ્ટતાઓ અને અતિશયતાઓ ઊભી થાય છે. જીવનો સ્વભાવ નથી, પર્યાય ધર્મ છે. પર્યાય ધર્મ છે. જો પર્યાયની અંદર કોઈ શુદ્ધિ કે વિભાવ હોય જ નહીં તો મટાડવા માટેનો ઉપદેશ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
વિભાવ સ્વભાવ નથી
નહીં,
પણ વિભાવ એક અવસ્થા છે.
વિભાવ, હા, વિભાવ એક અવસ્થા છે, તત્વ છે. તત્વ દ્રષ્ટિએ પણ એક તત્વ છે. આશ્રવ તત્વ છે, બંધ તત્વ છે, સંવર તત્વ છે, એમ બધા તત્વો છે. એક જ અવસ્થાની અંદર એને જુદા જુદી એનું તે પણ નક્કી કરેલું છે તત્વ દ્રષ્ટિએ, એમ છે. એક જ અવસ્થાની અંદર અનેક તત્વો નક્કી કરેલા છે. એક શુદ્ધિ છે, એમાં સંવર તત્વ પણ છે અને નિર્જરા તત્વ છે, આંશિક મોક્ષ તત્વ પણ છે. સાધક અવસ્થાની શુદ્ધિ અપૂર્ણ છે, એમાં આ ત્રણ તત્વો છે. અશુદ્ધિ છે, એમાં આ તત્વ છે. આશ્રવ પણ તત્વ છે, બંધ પણ તત્વ છે. જેટલો શુભ ભાવ છે કશાયની મંદતારૂપ, એટલું પુણ્ય તત્વ પણ છે. પૂરેપૂરું પુણ્ય ન હોય તો એટલું પાપ તત્વ પણ છે, કેમ કે પૂરું પુણ્ય હોતું નથી. એમ એક હારે ચાર ને ત્રણ, સાત તત્વ એક અવસ્થાની અંદર છે. અવસ્થા એક, તત્વ એની અંદર સાત. આટલું બધું ઝીણું કાયતું છે. એક સમયની એક પર્યાયમાં સાત તત્વ ઝીણા કાયતા છે. એ જૈન દર્શન સિવાય એટલી સૂક્ષ્મતા ક્યાંય હોય નહીં. એટલે વિષયમાં સંતુલન જળવાય નહીં ત્યારે નિશ્ચયાભાસ ઉત્પન્ન થાય છે, તેમજ મોક્ષ માર્ગમાં સાધકની ભૂમિકા અનુસાર વિતરાગી સ્થિરતાને લીધે નીચી કોટીના રાગનો અભાવ દર્શાવવા માટે યથાર્થ વ્યવહારનું પ્રતિપાદન પણ પ્રયોજનવશ કરેલું છે. મોક્ષ માર્ગમાં સાધકની ભૂમિકામાં જે તે સાધકને ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય, છઠ્ઠા સાતમામાં હોય, એ ભૂમિકા અનુસાર વિતરાગી સ્થિરતાને લીધે એ ભૂમિકા અનુસારમાં શું છે, અમુક પ્રકારના રાગનો અભાવ થઈ ગયો છે, અમુક પ્રકારના રાગનો સદભાવ રહી ગયો છે, તો એ અભાવ થવાનું કારણ વિદ્રાગી સ્થિરતા છે. એમ કે મુનિરાજને બીજો તરસ્યો જીવ હોય તો પાણી પાવાનો રાગ ન થાય. મુનિરાજ નિર્દય છે કાંઈ, એવા કઠોર પરિણામ છે કે સામો પાણી વગર તરફડે છે તો એને પાણી ન પાય. ખબર પડે કે પાણી વગર તરફડે છે, પાણી નહીં મળે તો મરી જશે, તો એમને દયા નહીં આવતી હોય. નહીં તો એ એકેન્દ્રિય જીવની પણ દયા પાડનારા છે, સંઘની પંચેન્દ્રિયની એકેન્દ્રિય જીવની પણ દયા પાડનારા છે, કરુણાના સાગર કહેવામાં આવે છે. બીજી કુરથી એના વ્યવહારમાં આવું સ્થાપે. કારણ શું છે કે એને તે પ્રકારના રાગનો અભાવ વિતરાગતાને લઈને થઈ ગયો છે. પણ આમાં તો ક્યાંય ન્યાય ન્યાય નથી દેખાતો એમ લાગે, ઉપર છેલ્લું જુએ તો ન્યાય નથી દેખાતો એવું
લાગે,
પણ એનો ન્યાય છે. એ મુનિરાજ પોતાના શરીર માં તૃષ્ણાની ઉત્પત્તિ થાય અને પ્રાણ છૂટી જાય તો પણ પાણી ન પીએ. હા, કમંડલમાં પાણી હોય, પાછું પાણી ન હોય એમ નહીં, પાણી દેનારાય હોય, જો ને કમંડલનું પાણી નહીં પણ ચોખ્ખું પાણી, પ્રાસુક પાણી, પ્રાસુક જળ દેનારા મળે. પાણીનું એક બિંદુ પ્રાણ છૂટે તો પણ ભાવલિંગી મુનિને લેવાનો વિકલ્પ આવે નહીં, એનું નામ ભાવલિંગ છે. એવી વિતરાગી સ્થિરતા છે. એટલે જે પોતા માટે નથી કરતા એ બીજા માટે કરવાનો એને નિષેધ છે, એમ વાત છે. પોતે તો ખાય પીએ અને બીજાનું માવે તો કે ના, એ દયા ભાઈ આપણે ક્યાં પાળી ન શકીએ, કોઈને દયા પાળી શકાતી નથી એમ કરે તો એ વાત તો એને માટે ઉચિત નથી. પોતાના શરીરનો જે એને રાગ છે એને બીજાના શરીરના રાગથી બીજાને દુઃખી થતો જોવે તો એને યથાસ્થાને દયાના પરિણામ આવવા ઘટે છે. જો તે સ્થાને તે પરિણામ ન હોય તો ત્યાં તે વ્યવહાર ચૂકેલો જીવ છે. જે જીવ વ્યવહારે વ્યવહાર ચૂક્યો છે તે જીવ નિશ્ચયે નિશ્ચયને ગ્રહણ કરી શક્યો છે એ વાત વિચારવાની પણ જરૂર નથી. એને નિશ્ચયનું કાંઈ ઠેકાણું નથી, એ વાત પહેલી નક્કી થઈ જાય છે. એટલે એનો ન્યાય છે કે જે પોતા માટે ન કરે તે બીજા માટે, જે પોતા માટે જરૂરિયાત ઊભી થાય તો પણ એનો આરંભ સમારંભ પ્રવૃત્તિ વિકલ્પ ન કરે એ બીજા માટે પણ ન કરે તો એ ન્યાય સંપન્ન છે. પણ પોતા માટે તો કરી લઈએ, કરે એમ નહીં, કરવું કરવું ને અનુમોદવું એક નહીં તો એ બીજાને માટે પણ એ ન કરે તો એ ન્યાય સંપન્ન છે, એમ એનો ન્યાય છે. નહીતર ઓલી મુશ્કેલી પડે એવું છે કે એક કોરથી એકેન્દ્રિય જીવની દયા પાડે છે અને બીજી કોરથી પંચેન્દ્રિય જીવની દયા ન પાડે, એ બધા છે છકાય જીવની બરાબર દયા પાડે છે. એટલે નીચી કોટીના રાગનો અભાવ દર્શાવવા માટે યથાર્થ વ્યવહારનું પ્રતિપાદન પણ પ્રયોજનવશ કરેલું છે. મોક્ષ માર્ગનો જ્યાં વ્યવહારનો વિષય ચાલે છે ત્યાં વ્યવહારનું પ્રતિપાદન પ્રયોજન વિશ બરાબર કરેલું છે. હવે તેના ઉપર વજન વધી જતા, એ વ્યવહાર ઉપર વજન વધી જતા કે આવો વ્યવહાર તો હોવો જ જોઈએ ને આવો વ્યવહાર તો કરવો જ જોઈએ, એમ કૃત્રિમતા જો આવી જાય છે જે એ તો રાગનો અભાવ થઈને વિકલ્પ ન થાય એ વાત છે. ચાલીને જ જાય, વાહન નો ઉપયોગ કરે જ નહીં મુનિરાજ.
જીવને તારવીને જાય ને, જોઈને જાય
ને. કેવા જીવને? હા, એ તો એની એરિયા સમિતિથી ચાલે છે ને. ચાલવામાં મુનિ યાદને પાંચ સમિતિમાં એરિયા સમિતિ છે, તો જોઈને જ ચાલે છે. કોઈ કીડી મકોડી જીવજંતુ ઉપર પગ પડીને એની હિંસા ન થાય એની યત્ના રાખે છે. પાણી પાણી ન થાય. ઉપદેશ તો ઓલેની ભૂમિકાને અનુસાર આપે, બીજા મુનિ ને ના આપે. સામે સંસારી જીવ હોય તો એને દયા પાડવાનું કે ભાઈ આવું હોય તો દયા પાડવી જોઈએ. જેને પોતાના શરીરનો રાગ છે એને આ પ્રકારે દયાનો સદભાવ હોવો ઘટે છે. હા, એમ ઉપદેશ આપે પણ એ સામાન્ય ભૂમિકા જોઈને. મુનિ મુનિ ને ના આપે પાછા, કે હું નથી પાતો તું પાઈ દેજે, એમ નથી. શું જીન મંદિર બાંધે છે? પંચમ ગુણ સ્થાન સુધી છે જીન મંદિર સ્થાપના પ્રતિષ્ઠા આદિ. પણ મુનિરાજ છે, જીન મંદિર બાંધે નહીં અને બંધાવવા માટે ફાળો કરે નહીં, છતાં ઉપદેશમાં એમ આવે કે પ્રતિષ્ઠા પાઠ આવો હોય, શ્રાવકોએ પ્રતિષ્ઠા કરવી જોઈએ એમ કે શ્રાવકોએ, મુનિને ન જોડે એમ, એમ એ રીતે ઉપદેશમાં ભેદ પ્રભેદ છે. યથાસ્થાને ઉપદેશ આપે. સંતુલન તો છે, એ તો નફા નુકસાનનો વિષય જ એવો છે. દુકાને છોકરાને એમને કંઈ બેહાડી દે છે, છ મહિનામાં બાજુમાં રાખીને પલોટે, કેમ કે ખૂબી ઘણી છે ધંધો કરવામાં, ખૂબી ઘણી છે. એટલે કોઈ એમ કે 100 રૂપિયાના છૂટા આપો, આપવા કે ન આપવા પૂછે, તો કે તને ઓળખાણ હોવી જોઈએ કે આ માણસ કોઈ હાથ ચાલાકી વાળો નથી. જાણી તો વાંધો નહીં, અજાણ્યાને આપવું હોય તો બહુ વિચાર કરવો પડે. ભલે સામાન્યમાં સામાન્ય વાત છે, પણ બધે વિવેક છે કે નહીં વ્યવહારની અંદર? તો નફા નુકસાનનો સવાલ ઊભો થાય છે કે નહીં? શ્રાવકોએ બંધાવવું જોઈએ. ફાળો કરે તો અનુમોદન આવે, ફાળો કરવા જાય તો અનુમોદન આવે, ચંદો એકઠો કરે તો આવે. ચાલો, જે મંદિર કરવું છે ને હું સાથે આવીશ, તમે વાત કરજો પણ હું બેસીશ. મારી હાજરી હશે તો ઓછી રકમ નહીં ભરે, એમ ન કરે, એમ ન કરે. જો એમ થાય તો દયા પાડવામાં એમ જ થશે કે હું મુનિરાજ તો દયા પાડે ને, શ્રાવકે દયા ન પાડવી એમ થાય તો કે શ્રાવકે પાડવી તો અનુમોદન થઈ ગયું, એનું શું થયું? એમ નથી. યથાસ્થાને ઉપદેશ આપે. મુમુક્ષુને મુમુક્ષુના સ્થાનની વાત કરે કે મુમુક્ષુ આવા હોય, ચતુર્થ ગુણ સ્થાનવર્તી હોય તો એની વાત કરે કે ભલે અવિરતપણું હોય પણ આમ હોય, પંચમ ગુણ સ્થાન હોય તો એને આ રીતે સ્થિરતાને લઈને દેશ ત્યાગ થયો હોય, મુનિની વાત કરે એવી રીતે. બધી જે વસ્તુ જેમ છે એમ વસ્તુ સ્વરૂપની સ્થાપના કરવી એક વાત છે. પહેલાથી જ નહીં, નહીતર તો એમની ભૂમિકાનો એ વિષય છે, છતાંય નથી રહેતા. એ છે ને, પોતે અનુમોદન આપતા હતા મંદિરને અનુમોદન, એટલા માટે આપનો ભાવનગરનો દાખલો છે. 2025ની સાલમાં આપણે ખાતમુહૂર્ત કર્યું, ત્યારે 25ની સાલમાં દિવાળી ઉપર વિહારમાં ના પાડી હતી. ભાવનગર નથી આવવું આ વખતે, માણસો, અને એકદમ સ્પષ્ટ ના હતી ચોખ્ખી. કોઈ આગ્રહ કરવો નહીં એમ કહી દીધું, કે ના પાડે એટલે બધા આગ્રહ તો કરવા લાગે. કીધું ને આગ્રહ નથી કરવાનો, પછી તો કોઈ આગ્રહ કરે નહીં. વાત સ્પષ્ટ થઈ ગઈ કે નહીં આવે, અને પ્લોટ મળી ગયો. ત્યાર પછી મ્યુનિસિપાલિટીની હરાજી હતી, આ એક ત્રિકોણીઓ બગીચા માટે રાખેલો મ્યુનિસિપાલિટી. તેથી ગામ નાનું હતું, એટલે એમ કે ગામને છેવાડે છે એટલે બગીચાની જગ્યા રહે છે. પછી તો શહેર વધી ગયું, ના તો હવે વચ્ચે કાંઈ બગીચો કરવાનો પ્રશ્ન નથી, એટલે હરાજીમાં હાજર. એ તો કાંઈ ખબર નહોતી ક્યારે શું થવાનું. હરાજીમાં પ્લોટ મળી ગયો, જૈન મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી થયું. બધા ગુરુદેવ પાસે વાત કરી, ભલે વિહાર આપણે ત્યાંથી શરૂ કરશું. તરત જ હા પાડી દીધું, જૈન મંદિર થતું હતું, વિહાર ત્યાંથી શરૂ કરશું. નહીંતર ગોઠવાઈ ગયું હતું. ગોઠવાઈ ગયા પછી આગળ ચાર દિવસ વહેલું શરૂ કરી દીધું. એટલે એવી રીતે અનુમોદન આપતા હતા, એ વાત સ્પષ્ટ હતી. કેમ કે અનેક જીવોને મુખ્ય વસ્તુમાં તો એવું છે કે દ્રવ્યલિંગીને તો અંદરમાં મુનિ યોગ્ય જે શુદ્ધ પરિણતિ હોવી જોઈએ એ પ્રગટ નથી થઈ. વ્યવહાર બેનો સરખો છે, નિશ્ચય પરિણતિમાં ફેર છે. મુનિ યોગ્ય જે શુદ્ધતા અને વિતરાગતા હોવી જોઈએ એ પ્રગટ નથી થઈ. અંદરમાં સ્વરૂપનો અવલંબન નથી. બહારમાં વ્યવહારની બધી સાવધાની ને યત્ન એટલી છે ચોખ્ખે ચોખ્ખી, કે જેવું ભાવલિંગી પાળે એવું દ્રવ્યલિંગી પાળી શકાય. ન પાડે તો દ્રવ્યલિંગી નથી. એટલે તો કહેતા ગુરુદેવ, અત્યારે કોઈ દ્રવ્યલિંગી નથી, ભાવલિંગી તો નથી પણ કોઈ દ્રવ્યલિંગી નથી. કેમ કે કોઈ વ્યવહાર શુદ્ધિમાં નથી. બધા જ ઉદ્દેશિક આહાર લે છે. શું ઉદ્દેશિક? તો પાણીનો બિંદુ ન લે, એક ટીપું ન લે, આહાર તો ક્યાં, અનાજનો કણ ન લે, એટલો બધો ફેર છે. જૈન દર્શન ઊંડું ઘણું છે. સુધારો એટલે શું? દ્રવ્ય નું અવલંબન લેવું એ કોઈ સાધારણ વાત નથી. જે કોઈ મુખ્ય વાત છે મોક્ષ માર્ગની, એ તો સ્વદ્રવ્યનું અવલંબન લેવું એ છે. વ્યવહાર તો અનંતવાર એવું દ્રવ્યલિંગ પાડ્યું છે પોતે. જે અઘરી વાત છે, કઠિન વાત છે, રહસ્યભૂત વાત છે, અંતરની વાત છે, ગુપ્ત વાત છે, ગુપ્ત ચમત્કાર છે, તો એ અંતર અવલંબન લેવું એક જ વાતનો છે. એટલે ગુરુદેવ શ્રીએ એ વાત ઉપર 45 વર્ષ કાઢ્યા વ્યાખ્યાનમાં. આ કેમ અંતર અવલંબન લેવું, કેમ સમ્યક દર્શન પ્રગટ ને સાનુભવ કેમ પ્રગટ થાય, એના ઉપર જ વાત ચાલે. કમંડળમાં શૌચ માટે કમંડળમાં હોય છે એ પ્રાસુક પાણી હોય છે, એ પાણીનો પણ ઉપયોગ ન કરે, પીવા માટે ન કરે, પીવડાવવા માટે ન કરે. પણ વ્યવહાર ઉપર વજન વધી જાય તો વ્યવહારાભાસ ઉત્પન્ન થાય છે. તેમજ વિતરાગ માર્ગમાં આરૂઢ થઈને નિશ્ચય વ્યવહારને સંધિયુક્ત પરિણમન ન થવાથી બંને વિષયમાં કૃત્રિમ કર્તૃત્વ બુદ્ધિથી વિકલ્પ થયા કરે. શું કહે છે કે વિતરાગ માર્ગમાં જીવ આરૂઢ ન થાય, એટલે કે નિશ્ચય સ્વરૂપના અવલંબનમાં ન આવે, તો નિશ્ચય વ્યવહારને સંધિયુક્ત જે સહજ પરિણમન હોવું જોઈએ ગુણસ્થાન અનુસાર એ ઉત્પન્ન ન થાય, તો બંને વિષયમાં એટલે પોતે નિશ્ચયનું જોર દે વિકલ્પમાં, એટલે પોતે એમ કે હું ભાવમાં જોર દઉં છું, અને વ્યવહારમાં તો કે મારા ભૂમિકા અનુસાર વ્યવહાર બરાબર પ્રતિપાલન કરું છું, વ્યવહારની જગ્યાએ વ્યવહારનું યથાર્થ પ્રતિપાલન કરું છું, અને નિશ્ચયનું અંદરમાં શ્રદ્ધાનું જોર દઉં છું. પણ એમાં પણ યથાર્થ રીતે સંધિયુક્ત પરિણમન ન હોય ત્યારે તે કૃત્રિમ કર્તૃત્વ બુદ્ધિથી એવો વિકલ્પ એને થયા કરે છે અથવા કૃત્રિમતાથી એ પ્રકારનો એ વ્યવહાર પણ આચરે છે ત્યારે ઉભયાભાસ ઉત્પન્ન થાય છે. એટલે ત્રણ પ્રકારના આભાસ છે, નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસ. એ ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ વિષય વિસ્તારથી લીધો છે. તે સર્વ એકાંત છે, નિશ્ચયાભાસે એકાંત છે, વ્યવહારાભાસે એકાંત છે અને ઉભયાભાસે એકાંત છે. હવે નિશ્ચયાભાસી જલ્દી છૂટે, વ્યવહારાભાસી એથી મોડો છૂટે અને ઉભયાભાસી એથી મોડો છૂટે. કેમ કે નિશ્ચયાભાસીને શું થાય છે, પરિણામ બહુ સ્થૂળ થતા અશુભ ભાવમાં ચાલ્યો જાય છે, સ્વચ્છંદ ઉદી જાય છે ક્રમે કરીને, એટલે અશુભમાં ચાલ્યો જાય છે. એટલે એને તરત ખબર પડે છે, આકુળતા વધી જાય છે અરે, અને અથવા કોઈ એને ચેતાવે છે કે આમ તો હોય કાંઈ હોય, આ તો નિશ્ચયાભાસ છે. વ્યવહારાભાસમાં શું છે કે ધાર્મિક ક્રિયાનો જે વ્યવહાર છે એનો પ્રયત્ન હોય છે, એટલે એને ત્યાં ફસામણ વધારે થાય છે. આભાસ હોવા છતાં એને એમ લાગે છે હું બરાબર જ કરું છું, હું ક્યાં સંસારના કાર્યો કરું છું, હું તો ધાર્મિક કાર્યોમાં અને ધાર્મિક પરિણામોમાં પ્રવર્તું છું, એટલે એને નીકળતા વાર લાગે છે. અને વ્યવહારાભાસી જીવ વધારે હોય છે, નિશ્ચયાભાસી જીવ ઓછા હોય છે. અને ઉભયાભાસમાં નીકળે ફસાયેલો હોય છે એ સૌથી વધારે એને સમય લાગે છે. કેમ કે એને તો બે પડખે સમાધાન છે કે મારો નિશ્ચય પણ બરાબર છે, મારો વ્યવહાર પણ બરાબર છે, મારે તો બે પડખા બરાબર મારા સારા છે, યોગ્ય જ છે, એટલે સૌથી વધારે એ ફસાય છે, એને નીકળતા સૌથી વધારે કઠિનતા છે, એને સાચે માર્ગ નહીં. એ તો ત્રણેય માને છે સાચો માર્ગ, પણ ઓલાને ખબર પડે એવી તક વધારે છે, બીજાને ખબર પડે એવી તક ઓછી છે, એટલો ફેર પડે છે. યથાર્થ સમજણ અને સમ્યક જ્ઞાનમાં બંને વિષયનું પોતપોતાના સ્થાનમાં સંતુલન જળવાતું હોવાથી નિશ્ચય વ્યવહારનું અવિરોધ પણ સદાય છે. વિષય વિરોધ હોવા છતાં પણ યથાર્થ સમજણ, એટલે મુમુક્ષુની ભૂમિકા લેવી, જે મુમુક્ષુને યથાર્થ સમજણ છે એને નિશ્ચયનો એકાંત અને વ્યવહારનો એકાંત કે કોઈ ત્રણમાંથી એકે એકાંત ન થાય, એની અંદરની લાઈન બદલાય છે અને એ આગળ જતા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવાનો છે. એટલે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરનારો જીવ એની પૂર્વ અવસ્થામાં એને અનુસરતી પરિસ્થિતિમાં છે, એથી વિરુદ્ધ પરિસ્થિતિમાં નથી બેઠો, એને અનુકૂળ પરિસ્થિતિમાં આવેલો જીવ છે. એટલે યથાર્થ સમજણમાં અને સમ્યક જ્ઞાનમાં, એટલે મોક્ષ માર્ગમાં ચોથા ગુણસ્થાન અને એથી ઉપરની ભૂમિકામાં, બંને વિષયનો એટલે નિશ્ચયનો અને વ્યવહારનો બંને વિષયનો પોતપોતાના સ્થાનમાં સહજ જ સંતુલન જળવાતો હોવાથી અઠ વગર, વ્યવહાર પણ એનો અઠ વિનાનો છે, નિશ્ચયનું અવલંબન પણ એને પોતાને વર્તે છે, એ પૂર્વક એને વ્યવહારિક ભૂમિકામાં મર્યાદા રાગની થઈ ગઈ છે, એટલે તેને અવિરોધ પણ સદાય છે, એમાં વિરોધ આવતો નથી. વિતરાગતા પણ રહે છે અને સરાગ દશા પણ રહે છે યથાસ્થાને. અર્થાત નિશ્ચય સ્વરૂપના લક્ષ સહિત, હવે એનો બીજો અર્થ કર્યો છે ઉપરના વચનનો, કે નિશ્ચય સ્વરૂપના લક્ષ સહિત અથવા જોર સહિત, નિશ્ચય ઉપરનું જોર જરાય ઢીલું પડતો નથી, શુભ ભાવરૂપ વ્યવહાર યથાસંભવ સહજ પ્રવર્તે છે. યથાસંભવ એટલે જે તે ગુણ સ્થાને હોવા યોગ્ય હોય તે સહેજે જ પ્રવર્તે છે, અને એનું જોર છે એ ચોથા ગુણ સ્થાને વિશેષ હોય છે, પાંચમા ગુણ સ્થાને એથી વિશેષ આવે છે, મુમુક્ષુ કરતાં ચોથા ગુણ સ્થાને વિશેષ હોય છે, ચોથા કરતાં પાંચમામાં, પાંચમા કરતાં છઠ્ઠા સાતમામાં વિશેષ હોય છે. એ બળ પુરુષાર્થ વધારે છે માટે એનું જોર પણ નિશ્ચય ઉપરનું ત્યાં વધી જાય છે. નિશ્ચય સ્વરૂપના લક્ષ સહિત, લક્ષમાં પોતાનો શુદ્ધાત્મા છે, મુમુક્ષુને પણ શુદ્ધાત્માનું લક્ષ હોય તો સંતુલન જળવાય છે, જો શુદ્ધાત્માનું લક્ષ ન હોય તો એને સંતુલન જળવાવું કઠિન છે, ક્યાંક ને ક્યાંક એ ખસીને વધારે પડતું જોર દઈ દે છે. એટલે નિશ્ચય સ્વરૂપના લક્ષ સહિત જે જોર હોય છે તે જોર યથાર્થ હોય છે. યથાર્થ એટલા માટે હોય છે કે એને વ્યવહારના વિષયભૂત પર્યાય, રાગ અને રાગનો નિમિત્ત, ત્રણેયનો વિવેક એ વખતે જળવાયેલો રહે છે. ભલે પરદ્રવ્ય હે છે એમ કહે તો પણ જ્યારે પોતાને રાગનો ઉદય હોય ત્યારે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને બહુમાનનો જ વિકલ્પ આવે છે. ઉપદેશની અંદર તો એમ કે ને, સમસ્ત પરદ્રવ્ય હે છે, આ આત્મા માટે સમસ્ત પરદ્રવ્ય હે છે એમ નિશ્ચય ઉપર જોર આવે. છતાં પોતાનો જ ઉદય હોય જ્યારે, દર્શનનો, પૂજનનો, ભક્તિનો, શ્રી ગુરુના સાનિધ્યનો, ત્યારે એને એને વિવેક અને બહુમાન એવા વિના રહેતું નથી, એ સહજ જ હોય છે. એમ યથાર્થ જોર સહિત વ્યવહારનો વિષય અને યથાસ્થાને યથાસંભવ સહજ પ્રવર્તે છે અને બંનેમાંથી કોઈ સ્થાન ભ્રષ્ટ થવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. ન તો એ નિશ્ચયથી સ્થાન ભ્રષ્ટ થાય છે, ન તો એ વ્યવહારથી સ્થાન ભ્રષ્ટ થાય છે. સ્થાન ભ્રષ્ટ થવું એટલે શું કે વ્યવહારે વ્યવહાર ચૂકી જાય, એ તો નિશ્ચય ચૂકેલો જ છે. એ તો નિશ્ચય ચૂક્યો હોય તો જ વ્યવહારે વ્યવહાર ચૂકે. અને નિશ્ચયના સ્થાનમાં એટલે અવલંબનના સ્થાનમાં નિશ્ચય આત્મતત્વ ન રહે તો એનો નિશ્ચય સંબંધીના પરિણામ કે વ્યવહાર સંબંધીના પરિણામ એ યથાસ્થાને રહેતા નથી, સ્થાન ભ્રષ્ટ થઈ જાય છે. આમ જોઈએ તો નિશ્ચયનો વિષય એની કોટી ઊંચી છે. વ્યવહારના વિષય કરતા નિશ્ચયના વિષયની કોટી ઊંચી છે, કેમ કે સ્વદ્રવ પોતે જ છે એનો વિષય અને નિશ્ચયના પરિણામ પણ શુદ્ધ પરિણામ છે. વ્યવહારમાં પરદ્રવ છે અને એ વ્યવહારના પરિણામ પણ શુભ ભાવરૂપ છે, એમ એની કુટી નીચી છે. છતાં પણ એના સ્થાન ભ્રષ્ટ થાય એ વાત આ માર્ગની અંદર સંમત કરવામાં આવતી નથી. સ્થાન ભ્રષ્ટ થાય તો ખલાસ થઈ ગઈ વાત. પછી મુનિ હોય તો પણ નહીં, જેમ કે નિષેધ કર્યો કે હિનગુણીનો સંગ કરવો નહીં, મુનિને આ ઉપદેશ થયો. પછી પાંચમા ગુણ સ્થાન વર્તીને છે, ચોથા ગુણ સ્થાન વર્તીને છે કે મુમુક્ષુને છે એ કહેવાની જરૂર નથી. તો એ બરાબર એનો જે ઉપદેશ છે એ ઉપદેશ અનુસાર એની પ્રવૃત્તિ હોય છે. એમાં ગડબડ કરે તો એને નુકસાન થયા વિના રહે નહીં, અવશ્ય થાય નુકસાન. એમ યથાર્થપણે બંનેની કોટીનો ખ્યાલ રાખીને પણ ક્યાંય પણ સ્થાન ભ્રષ્ટ થવાનો પ્રકાર નહીં ઉત્પન્ન થવો જોઈએ. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર, અને એ ત્યારે જ થાય છે કે જ્યારે નિશ્ચય સ્વરૂપનું લક્ષ્ય રહે અને એના ઉપરનું વજન રહે, એની મુખ્યતા રહે, ત્યારે જ એમ થાય છે. લક્ષ્ય સહિત મુખ્યતા હોય તો, લક્ષ્ય વગરની મુખ્યતા એ મુખ્યતા નથી પણ મુખ્યતા સંબંધીની કલ્પના છે. એ તો એને યથાર્થ રીતે જોર પણ નથી અને વ્યવહારના સ્થાનમાં પણ વ્યવહાર પાળતો હોય તો પણ એને વ્યવહારનું યથાસ્થાન છે અને એ સ્થાન ભ્રષ્ટ જ છે. એટલે મુખ્ય આંક ત્યાંથી નક્કી થાય છે કે નિશ્ચય ને નિશ્ચય સ્વરૂપને ઓળખે, ઓળખતા લક્ષ થાય, લક્ષ થઈને અવલંબન લે, ત્યાંથી એનું સંતુલન ઊભું થાય છે. નહીતર સંતુલન જળવાવું ઘણું કઠિન છે, એટલા ભેદે ઉપદેશ છે અને પોતાની યોગ્યતાનો એટલો ખ્યાલ પણ પોતે ન કરી શકે, કેમ કે એટલું પોતાને ક્ષોભસમ વિશેષ પણ નથી હોતો બધા જીવોને. અને એટલા માટે જે વિશેષ જ્ઞાની અથવા ગુરુના સંગમાં હોય તો એને યથાર્થ માર્ગદર્શન મળી જાય છે. ત્યાંથી શરૂ થાય અથવા યથાર્થતામાં આવે ત્યારથી. એક આત્મહિતના લક્ષ્ય યથાર્થતામાં પ્રવર્તો જાય, ઓલું તો પ્રમાણિક થઈ ગયું. ચોથા ગુણ સ્થાન તો પ્રમાણિક વાત થઈ ગઈ, પછી એમાં બીજો ફેરફાર થતો નથી. ફેરફાર થાય તો ભૂમિકા છોટી છૂટી જાય એની, એવી રીતે.